तुलसी जी માનસ ના આરંભમાં પોતાનો વિનય અને વિવેક, એના માટે તુલસીદાસજીએ વિનય પત્રિકા લખેલી છે. ભગવાનને વિનય કરી રહ્યા છે તો અહીંયા પણ એ વિનય અને વિવેકને કેટલો સરળ બનાવી દીધો છે અને સૌમ્ય. આટલા મોટા શ્રેષ્ઠ કવિ હોવા છતાંય બાલ વિનય, હું તો નાનું બાળક છું અને નાનું બાળક ગમે તેવું તોફાન કે અટકચાળું કરે તો પણ એના પ્રત્યે એક સદભાવ ને વાત્સલ્ય જ હોય, એના પ્રત્યે કુભાવ ન હોય. પણ બાળક જેવું એવું જ વર્તન કોઈ મોટો માણસ કરે તો કેટલો એની અંદર ભેદ તફાવત કેટલો પડે. જે વર્તન બાળક કરે એમાં આનંદ હોય અને એવું એવું વર્તન જો કોઈ મોટી વ્યક્તિ કરે તો એની અંદર અપમાન જેવું હોય. પણ બાળક પ્રત્યે વાત્સલ્ય હોય છે, એના ગુનાને એની ફરિયાદને માફ કરી દેવામાં આવતી હોય છે. એટલે અહીંયા તુલસીદાસજી પણ કહ્યું, બાલ વિનય સુની કરી કૃપા. મુનિત મહારાજે પણ સરસ મજાનું ભજન લખ્યું છે એના માટે. નાના બાળક થવામાં કેવી મજા, અને ગમે તેવા ગુના કરે તો ના થાય એને કશી સજા. બહુ સરસ શબ્દોમાં લખ્યું છે. તો એમ તુલસીજી પણ કે છે, મારાથી કઈક ભૂલ થઈ જાય તો હું તો બાળક છું, મારા પ્રત્યે વાત્સલ્ય દ્રષ્ટિએ જોજો, મારી કોઈ ક્ષતિ રહી જાય, મારી કોઈ ભૂલ થાય તો હું તો તમારું બાળક છું. કવિ તરીકે મારામાં કોઈ પણ અપરાધ થાય, કોઈ ભૂલ થાય તો મને વાત્સલ્યથી એને ક્ષંતવ્ય ગણીને બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેવ. બસ આપ સૌને હું એટલી જ વિનંતી કરું છું કે આપના આશીર્વાદથી મારી મતિ, મારી વૃત્તિઓ ભગવાન રામના ચરણની અંદર લાગેલી રહે. રામ ચરણ રતિ દેવ, મારો પ્રેમ, મારો વાત્સલ્ય, મારી ભક્તિ ભગવાનના ચરણોમાં હંમેશા બની રહે. હું આપની પાસે આ એક નાના બાળકની માફક વિનંતી કરું છું, માંગણી કરું છું, આશીર્વાદ આપશો. બાલ વિનય સુની કરી કૃપા. બસ ભગવાનના ચરણોની મારી ની અંદર મારી અનંત પ્રીતિ રહે. ભક્તિમ શ્યામે ભવે ભવે, આપના ચરણોમાં મારી ભક્તિ જન્મો જન્મ બની રહે. જો આવો આવો ભાવ તુલસીજી કહેતા હોય, લક્ષ્મણદાસજી મહારાજ પણ માંગતા હોય તો બસ ભગવાનના ચરણ સિવાય બીજે ક્યાંય જવું નથી. ભરતજી પણ ભગવાનના ચરણોમાં પ્રેમમાં એટલા બધા મગ્ન છે, એટલા પાગલ છે કે કવિને તુલસીજીને કહેવું પડે કે ભરતજીની આ ભક્તિની ઉપાસનામાં શું ઈચ્છતા હશે. તો બસ રામચરણ, ભગવાનના ચરણોની અંદર મારો પ્રેમ બન્યો રે, એ જ ભાવ એમણે માંગ્યો છે. તો આવા ભાવથી જ્યાં બહુરી બંદી ખલગન સતી ભાઈ જે બિનુ કાજ દાહીને હુવાય, ખરા ભાવથી દુષ્ટોને પણ વંદન કરી લઉં છું. ખલ બંદવ અને સાચા ભાવથી, ઉપર છલ્લું નહીં કે ભાઈ હેરાન કરે છે માટે તમને પગે લાગી મારું નામ ના દેશો, મને હેરાન ના કરશો એમ નહીં. સાચા ભાવથી દુર્જનને પણ વંદન કરી લઉં છું. એટલે એ જે કવિઓ તો ખરા જ, સજ્જનો પણ એમને વંદન કરી લીધા, પણ જે દુરાચારી છે, દુષ્ટ છે, એમને પણ પ્રણામ કરી લઉં. કેવા ઉદાર છે સંતનો સ્વભાવ. આગળ કહું, સંત સમાન ચિત્ત, સંત સરળ ચિત્ત. જે મળ્યો એ આખરે ભગવાનનો છે. સિયારામમય સબ જગ જાની કરવ પ્રણામ. બે હાથ જોડીને પગે લાગી લઉં છું એમ. અહીંયા ગાડી પણ બહુરી બંદી ખલ જા. એ દુરાચારીઓ છે, દુષ્ટો છે, ભલે ગમે તેવો એનો વ્યવહાર હોય, પણ એનામાં ભગવાન વસેલો છે. માટે સાચા ભાવથી હું એને વંદન કરી લઉં છું. કારણ જે બીનું કાજ દાહી નેહુ બાહે. જે પોતાને ને માટે સારી વાત કરતો હોય છતાં એને માટે દુર્ભાવ રાખવો, દુષ્ટ માણસ, એનું ભલું કરનારનું પણ એ પુરોહિત છે. કેટલો સરસ ભાવ કહ્યો. જે બીનું કાજ કામ વગરનો હેરાન કરતો હોય ને, આપણે કે શુકરા ના કામ વગરના હેરાન કરો છો, એમ જે બીનું કાજ દાહીને હું, એના એના માટે સરળ હોય, સાચું હોય, છતાંય એને અવળું સમજી લે છે, એને ગળે ઉતરે જ નહીં વાત. સાચું હોય છતાંય એક એક નહીં, તમે નકામા જ છો, તમારી વાતને હું માનવા સ્વીકારવા તૈયાર જ નથી. એનું ભલું થવાનું, એનું ગમે એટલું ભલું ઈચ્છે, સારું ઈચ્છે, છતાંય પણ એને ગમશે જ નહીં. કેમ? એ દુષ્ટ માણસ છે. એને તમારો વિરોધ કરવા માટે ખાલી અમથો અમથો વિરોધ કરશે. કોઈ અપરાધ ના હોય, કોઈ ગુનો ના હોય, સજ્જન માણસ હોય, છતાંય એને હેરાન કરવાની પેલાને ટેવ પડી ગયો એક, અને હેરાન કરવા છે. દાહીને હું બાય, એના પ્રત્યે દુર્ભાવ જ. સજ્જનમાં સજ્જન તું તો નકામો છો. તો આમ અને વાત એ સાચી છે. જેની પાસે જેના જીવનમાં જે હશે એ દ્રષ્ટિ હશે, એ જ આપવાનું હશે. એ જેને એની પાસે બીજું હોય શું? સજ્જનને પણ હેરાન કરવાની કુટેવ પડી ગઈ હોય. પરહિત હાનિ લાભ જીને કે, પારકાની હાનિ જે થવાની હોય તે થાય, પણ મારું બગડવું ના જોઈએ. કોઈ માણસનો કઈક એવી પરિસ્થિતિ હોય તો એના 99 ભલે બગડે, પણ મારો 1 રૂપિયો ના જવો જોઈએ. તેને કહ્યું પરહિત હાનિ, બીજાની હાનિ પહોંચાડવી, એનું ગમે એટલું હિત થતું કેમ કરીને એનું નુકસાન કરવું. આ જેને અવળા માણસો કહેવાય ને, પરહિત હાનિ લાભ જીને કે, અને પોતાનો લાભ જ ઈચ્છવો, ગમે તેમ થાય મને મારું એ થવું છે. તો આવા ભાવથી જે વાત કરે છે એવાને એને માટે કહ્યું ગુજરે હરસ વિષાદ બસે. બીજાની હાનિ થાય, જેઓને બીજાઓના ઉજડવાથી, બીજાને દુખી કરવાથી આનંદ થાય, ઈડિયમીન જેવા એને તડપાવે, એને મારી નાખે, અને એનાથી એના એને મનોરંજન મળે, કે બીજાને દુખી કરવાની અંદર એને આનંદ થતો હોય, એના માટે કહ્યું કે ઉજરે હરસ વિષાદ. કોકને ઉજ્જડ કરી નાખવું, ઉજડી નાખવું અને આનંદ માનવું. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હોય, દીવાસળી ચાપી આવે, આખું લગાડી આવે, ભલે એનું ઉજડી જતું, પણ એને સળગાવવાની અંદર મને આનંદ થાય છે. એ આવા દુષ્ટ ને દુરા, એટલે દુર્જનને પણ અહીંયા આગાડી પૂરેપૂરા તુલસીદાસજી ઉઘાડા પાડે છે. જેમ 16મા અધ્યાયની અંદર ભગવાને દેવો નો સ્વભાવ કેવા હોય અને રાક્ષસ ના સ્વભાવ કેવા હોય એ બે સ્પષ્ટ કરી દીધા છે ગીતાના 16માં અધ્યાયમાં. એમ અહીંયા આગળ પણ જે દુષ્ટ અને દુરાચારી છે એનો એનો વ્યવહાર કેવો હોય, એના લક્ષણ કેવા હોય, એ બધા જ તુલસીજીએ અહીંયા આગળ બધાની સમક્ષ એને ખુલ્લા મૂકી દીધા. ઉજરે હરસ, કોઈનું વસ્તુ હોય ને તો એને બીજે આ આટલો ઊંચો ક્યાં થઈ ગયો. ઉજરે કોકનું ઉજડી જાય તો એને આનંદ થાય. બહુ સીધી વાત છે કે પાડોશમાં રહેતો હોય ને, હવે તો નર્યું તો રહ્યું નહીં, તો કહેવત હતી પાડોશનું નર્યું ઊંચું જાય ને એ ગમે નહીં પાડોશીને. એમ અહીંયા ગાડી વિષાદ બસેરે, અને કોકનું સારું થતું હોય ને તો એનાથી સહન ના થાય, એ દુખી દુખી થઈ જાય કે આ કેમ આટલો બધો સુખી થઈ ગયો. પેલી નાની સરખી વાત છે ને, ભગવાન પ્રસન્ન થયા કે માગ, તને તને તારા પડોશીને બેવને આપીશ. માગ્યું કે એના કરતા મને બમણું મળે, જે હું કરું એનાથી બમણું એને થાય. એક એની એક આંખ પડી જાતે કે પેલા બે ઉજળે વિષાદ હરસ. આમ કોઈનું ઉજળી જાય એમાં આનંદ, અને કોક સુખી થતો હોય એને જોઈને પોતે દુખી થાય. દુર્જન કેવા હોય છે એની સ્પષ્ટતા તુલસીદાસજી અહીંયા ગાડી કરીને, જેમ સજ્જનના દર્શન કરાવ્યા, સંતના દર્શન કરાવ્યા, એમ દુર્જનના પણ દર્શન કરાવ્યા.